नूर मोहम्मद भाई बडाला, उम्र वर्ष 64, अभ्यास धोरण 7 सुधी, ज्ञाति मुस्लिम बडाला, व्यवसाय वहाण बांधकामना कॉन्ट्रेक्टर, रहवासी सलाया मांडवी पासेल आवेल गाम, मुलाकातनो स्थळ मांडवी, मांडवीना जहाजवाड़ामां तारीख 16/2/12। नूर मोहम्मद भाईए मांडवीना वहाण बांधकामनी સાંપ્રત પરિસ્થિતિ અંગે કહેવાનું મૌખિક સંમતિ આપી, તો એ આ વ્યવસાયની શરૂઆત તેમની તરુણ અવસ્થાથી કરેલી. તેઓ યાદ કરે છે કે તેમના વડવાઓ આ વ્યવસાય સાથે છેલ્લા 200 વર્ષથી સંકળાયેલા છે. તેઓ ખૂબ ઉત્સાહપૂર્વક ઉમેરે છે કે વાણ બનાવવા માટે સ્થાનિક તેમજ વિદેશી ગ્રાહકો તેમનો સંપર્ક સાધે છે. વહાણ 1100 ટનથી 1200 ટન જેટલું વજન વહન કરી શકે તે માટે વિવિધ કદના બનાવવામાં આવે છે. સામાન્ય રીતે તેને બનાવવાની પડતર કિંમત 1 ટન દીઠ ₹12,000 થી ₹13,000 થાય છે. વહાણ બનાવવા વહાણના માલિક દ્વારા કોન્ટ્રાક્ટનો દર માસે રકમ ચૂકવવામાં આવે છે. વહાણની વિવિધ જાતોમાં કચ્છનું પ્રણાલિકાગત કોટિયા આજે પણ પ્રચલિત છે. તે બનાવવા સાગનું લાકડું મલેશિયાથી અને અંતર વપરાતું દેશી બાવળનું લાકડું ગુજરાતના ખેડા જિલ્લાના જંગલોમાંથી મેળવવામાં આવે છે. બાંધકામમાં વપરાતા સાધનો અને મશીનરી ભૂજથી પ્રાપ્ત કરવામાં આવે છે અને જ્યારે વહાણ તૈયાર થઈ જાય પછી તેમાં મશીનરી ફિટ કરવા માટે દુબઈ ટો કરીને લઈ જવામાં આવે છે. કામ શરૂ થાય ત્યારે પ્રથમ સુતાર વાણનું મોડેલ બનાવે છે અને તે મોડેલ પ્રમાણે કામ શરૂ થાય છે, જેમાં પ્રવીણ કારીગરો સાથે સાથે શિખાઉ કામદારો પણ લગાડવામાં આવે છે, જેના ઉપર દેખરેખ રાખવામાં આવે છે. વાણનું કામ પૂર્ણ થતાં સામાન્ય રીતે 2 વર્ષ લાગી જાય છે અને આ સમયનો આધાર કામદારોની સંખ્યા અને વાણના કદ ઉપર રહે છે. મશીનરી ફિટ થયા બાદ આ વહાણ ચોખા, સોયાબીન, ખાંડ અને બાંધકામને લગતી અન્ય સામગ્રીઓનું વહન કરવા માટે તૈયાર થાય છે. અખાતી દેશોમાંથી પરત ફરતી વખતે વહાણમાં ખજૂર, સૂકો મેવો અને અન્ય તેજના લાવે છે. ઉદ્યોગોની વર્તમાન પરિસ્થિતિ અંગે નૂર મોહનભાઈ મક્કમપણે માને છે કે વૈશ્વિક અર્થતંત્રમાં ચાલી રહેલી મંદીની અસર તેમના ઉદ્યોગ ઉપર પણ પડી છે. તે અંગે તેઓ અહીં લાંગરેલા વહાણો બતાવી કહે છે કે આ વહાણો અત્યારે મધદરિયે હોવા જોઈતા હતા પણ કામના અભાવે અહીં પડ્યા છે. વહાણ બાંધકામ મહેનત પ્રમાણે વળતર અપાવે છે. તેમની જાણકારી પ્રમાણે હાલે 20 થી 25 કોન્ટ્રાક્ટર્સ આ વ્યવસાય સાથે સંકળાયેલા છે. માંડવી મધ્યે વહાણ બાંધકામ આંતરરાજ્ય રોજગારી પૂરી પાડે છે. ખાસ કરીને આંધ્રપ્રદેશથી આવેલા મજૂરો અને કારીગરો માંડવીના જહાજવાડા સાથે સંકળાયેલા છે. તેઓ જહાજવાડામાં કામ કરે છે અને સલાયામાં તેમની હંગામી વસાહતમાં રહે છે. સલાયા જે ગામ માંડવીની બાજુમાં અને જહાજવાડા પાસે આવેલ છે કે જ્યાં નૂર મોહમ્મદભાઈ તેમના પરિવાર સાથે રહે છે, અહીં બડાલા, વાઘેર, ખારવા અને હરિજન જ્ઞાતિના આશરે 150 થી 200 પરિવારો વસે છે. ભાટિયા અને વાણિયાઓની દુકાનો ધરાવે છે અને માંડવીમાં રહે છે. નૂર મોહમ્મદભાઈ બડાલા જ્ઞાતિના ઉપપ્રમુખ છે તેમજ 9 વર્ષ માટે કચ્છી વહાણવટા એસોસિએશન, કે જે વહાણ બાંધકામ સાથે સંકળાયેલ છે, તે વ્યવસાયિક એસોસિએશનમાં પ્રમુખ તરીકેના વહીવટી હોદ્દા પર રહી ચૂક્યા છે, કે જે મંડળમાં 11 સભ્યો છે. તેમના ચેરમેન તરીકેના કાર્યકાળ દરમિયાન તેમણે ઘણા મુદ્દાઓ અંગે વાટાઘાટો પણ કરાવેલ છે અને તેઓ ગૌરવભેર જણાવે છે કે તેમના નિર્ણયને માન આપવામાં આવે છે અને નિર્ણય થઈ ગયા પછી તેને કોઈ પડકાર આવતો નથી. ભરતીના કારણે કિનારે કાંપ જમા થાય છે, જેથી અહીં કિનારો વહાણોને લાંગરવા માટે યોગ્ય નથી રહેતો. એક સમયે માંડવી વ્યસ્ત બંદર હતું, પરંતુ જમા થતા કામના કારણે માંડવીનો ઉપયોગ ઘટવા લાગ્યો. સ્થાનિક વ્યક્તિ તરીકે નુરમામદભાઈ એવું મંતવ્ય આપે છે કે દરિયાકાંઠો તૈયાર કરતી વખતે સરકાર મૂળભૂત બાબતો પર ધ્યાન આપ્યું નથી. તેઓ સ્પષ્ટતા કરે છે કે પાળાની સપાટી અને જેટીની સપાટી એક જ ઊંચાઈએ હોતા કિનારા નજીક કાંપ જમા થાય છે અને બહાર નીકળવા માટે માર્ગ મળતો નથી અને કાંપનો ભરાવો વધતો જાય છે. તેનાથી વાહનોને લાંગરવા માટે જગ્યા મળતી નથી. તેઓ અનુભવે છે કે આ કાયમી સમસ્યામાંથી મુક્ત થઈ શકાય જો ભૂલને સુધારવામાં આવે. પણ ભૂલ સ્વીકારવા કોણ તૈયાર થાય એવો સવાલ નુરમામદભાઈ કરે છે. આટલી બધી રસપ્રદ અને સમૃદ્ધ માહિતી પછી તેમણે હવે ઝાંઝીબારની એક મહત્વની સામાન્ય વપરાશની વસ્તુ લવિંગ તરફ આગળ વધારી. લવિંગના હાલના વેપારની પરિસ્થિતિ અંગે સવાલ કરતાં તે સીધો જવાબ આપે છે કે ચાઇનાની બજારે ભારતની લવિંગની બજારને તોડવામાં ભાગ ભજવેલ છે. વળી એક રસપ્રદ હકીકત વર્ણવતા કહે છે કે લવિંગના ઝાડની છાલમાંથી લાલ રંગ બને છે જેને માછીમારો પોતાની ઝાડ રંગવામાં ઉપયોગ કરે છે. વળી લવિંગના ઝાડની ડાળીઓ કે જે ભૂરકી તરીકે ઓળખાય છે તેને મકાનના છાપરા બનાવવામાં વાપરે છે. આમ આપણને લવિંગના ઝાડના અન્ય ઉપયોગો વિશે પણ જાણકારી મળી. ખલાસી તરીકે નુરમામદભાઈએ મર્ચન્ટ નેવીમાં 16 વર્ષ કામ કરેલ અને સમુદ્રમાં લાંબા અંતર સુધી મુસાફરી કરેલ છે. તેઓ મુખ્યત્વે 14 માસ સુધી મુંબાસા કેન્યામાં રહેલા. તેઓ અવારનવાર ઝાંઝીબાર અને મુંબાસા વચ્ચે ફેરી કરતા કે જ્યાંથી માલ ઉતારવા કે ચડાવવામાં આવતો. આઝાદી બાદ 1980ના દશકને યાદ કરતા નુરમામદભાઈ જણાવે છે કે જ્યારે ઝાંઝીબાર ખૂબ મુશ્કેલી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહેલું હતું અને તે સમયે ત્યાં પૂરતો ખોરાક પણ ઉપલબ્ધ ન હતો, તેઓ પણ ચા અને બિસ્કીટ ઉપર રહેલા. તેઓ જણાવે છે કે એકવાર સ્થળાંતર કર્યા પછી ફરી પુનઃવસન માટે સંઘર્ષ કરવો પડે છે. 20 વર્ષથી તેઓ જહાજવાડામાં પોતાના વર્કશોપ ધરાવે છે અને અહીં બધી મશીનરી વસાવેલ છે. તેમના ભવિષ્ય માટે ચિંતિત નથી કારણ કે તેમના 2 પુત્રો જે હાલે માંડવીમાં મોબાઈલની દુકાન ધરાવે છે તે આગળ તેમના કામની સંભાળ લેશે.